તારીખ 5/1/1999 શ્રી સમયસર ગાથા 28 અને 29 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 320
સમયસર પરમાગમ જીવ અધિકાર 28મી ગાથા શું પ્રકરણ ચાલે છે કે વ્યવહારને અને નિશ્ચયને બંનેના કથનના પ્રકાર જુદા જુદા છે, પરસ્પર વિરુદ્ધ દેખાય એવા છે. એ વાત શાસ્ત્રોમાં પણ કેવી રીતે છે, વ્યવહારિક દ્રષ્ટાંતો પણ એના કેવા કેવા છે એ વિષયે આ ચાલુ ગાથામાં ચાલે છે. ઈણમ મન્નમ જીવાદો દેહમ પુગ્ગલમયમ થુણિતું મુણિ મનોદિહુ સંથુદો વંદિદો મય કેવલી ભવય. જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહ કરીને સાધુ એમ માને છે કે મેં કેવી ભગવાનની સ્તુતિ કરી અને વંદના કરી. એવી રીતે સ્તુતિ કરે છે સાધુ, પણ આચાર્યો પણ સ્તુતિ કરે છે. જે કેવળી પરમાત્માનો આત્મા સ્તુતિ કરવા યોગ્ય છે એવા કેવળી પ્રભુની સ્તુતિ અને એને સમીપમાં રહેલા શરીરની સ્તુતિ દ્વારા પણ કરવામાં આવે છે. પ્રેક્ટિકલી એવું બને છે વડાપ્રધાન સાથે કોઈને સંબંધ હોય તો એનો સંબંધ પણ લોકો બાંધે છે. એને તો ત્યાં સંબંધ છે, તો એનો પણ આદર કરે છે. એમ જે પુદ્ગળો કેવળી પરમાત્માના સમીપ્રિયા છે એ પુદ્ગળોની પણ પ્રશંસા કરવામાં આવે છે. અને એક ન્યાયે ભગવાન એમની પણ એમનો આદર જ છે, એમની સ્તુતિ છે. ટીકા: જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણો, તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે. તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. સોનામાં ચાંદી ભળી તો એને પણ સોનું કહેવામાં આવ્યું, સફેદ સોનું. શું કીધું? સફેદ સોનું. સોનું તો પીળું જ હોય હંમેશા, પણ ચાંદીને પણ લાભ મળ્યો કે એને સોનું કહેવામાં, કેમ કે એ સોનાની સમીપ ગઈ. અને એ રીતે વ્યવહાર છે બોલવાનો. તેવી રીતે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ એમનું લાલ શરીર હોય, સફેદ શરીર હોય, આરસ જેવું સફેદ શરીર હોય, માણિક જેવું લાલ ચોળ શરીર હોય, એ કઈ આત્માનો રંગ નથી. છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થંકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવળી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે કે આ ભગવાન તો સોનેરી છે, આ ભગવાન તો સફેદ દૂધ જેવા છે. ભગવાનની વાત છે, એમનું શરીર છે પણ એમ વ્યવહાર કરવામાં આવે છે. તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચય નહીં, શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. નિશ્ચય નહીંથી જોઈ તો એમ નથી, વ્યવહારે એમ કહેવામાં આવે છે. આમાં કેવી રીતે પરિણમન હોવું જોઈએ એનો વિચાર કરીએ આપણે. આ તો શબ્દાર્થ થયો કે ભાષા ભલે વ્યવહાર નહીં હોય, જ્ઞાન તો નિશ્ચયનું જ રહે છે. ભાષા અનુસાર જ્ઞાન નથી પરિણમતું, જ્ઞાન વસ્તુના સ્વરૂપ અનુસાર પરિણમતું હોવા છતાં પણ ભાષામાં જ્ઞાન પ્રમાણે ભાષા ન હોય, વ્યવહાર પ્રમાણે ભાષા હોય છે. આપણે પાણીનો પ્યાલો મંગાવીએ, જ્યારે પાણીનો પ્યાલો આપતો કે ભાષા તો આપણી વ્યવહારની છે, જ્ઞાનમાં શું છે? પાણી ભરેલો પ્યાલો છે, જ્ઞાનમાં પાણીનો પ્યાલો નથી. આપણા જ્ઞાનમાં બસ એ જેટલું પ્રેક્ટિકલ છે અને એમાં આપણને શંકા કે વાદ વિવાદ થતો નથી. પાણીનો પ્યાલો મગાવીએ ત્યારે પાણી દેનારો એમ નથી તર્ક કરતો કે તમે એવું કેમ બોલ્યા, પાણીનો થોડો પ્યાલો હતો હશે, પાણી ભરેલો પ્યાલો એમ સરખું બોલો ને, હા એવું કહે છે કે નહીં. પાણી દેવાવાળો સમજી જાય છે, મગાવવાવાળો પણ સમજે છે ને દેવાવાળો સમજે છે. એમ તીર્થંકર દેવની શરીરની સ્તુતિ કરે આચાર્ય દેવ ત્યારે પણ જ્ઞાનમાં તો એમ જ હોય છે કે આ તીર્થંકરના આત્માની સ્તુતિ ચાલે છે, વ્યવહારથી શરીરની સ્તુતિ કરે છે, પણ ખરેખર તો આત્માનો જ મહિમા કરવામાં આવે છે. ઓહો, જે આત્માએ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા, પરમ પવિત્ર દશાને પ્રાપ્ત થયા, આત્માનું પરમ ઐશ્વર્ય જેમણે વ્યક્ત કર્યું પ્રગટ કર્યું, એમના શરીર પણ જુઓ ને કેવા થઈ જાય છે. શરીરનો મહિમા કરવામાં આવે છે પણ એ સમજે છે, મહિમા કરનાર પણ સમજે છે કે હું આત્માનો મહિમા કરું છું, અને એ સ્તુતિ સાંભળનાર પણ સમજે છે કે આમાં આત્માનો જ મહિમા ચાલે છે. ભાષા વ્યવહાર નહીં છે, પાણીના પ્યાલાની જેમ. હા, ગુરુદેવ તો સમ્યક દર્શનનો એટલો મહિમા કરેલો છે. જ્ઞાનીઓએ આચાર્યોએ સમ્યક દર્શનનો બહુ મહિમા કર્યો છે, ગુરુદેવે તો એટલો બધો કર્યો છે કે કોઈ બળદ સમ્યક દ્રષ્ટિ હોય એના પગની ખરી ખરી એટલે નખ નાખું બળદના, બળદ મને બેલ, એ કોઈ વિષ્ટાકો સ્પર્શ કરતે ચલતે ચલતે ઓ વિષ્ટા ધન્ય હૈ, ઓ નાખુન ધન્ય હૈ નહીં, ઓ વિષ્ટા ભી ધન્ય હૈ. એટલો સમય દર્શનનો મહિમા કર્યો ગુરુદેવને, સમય દર્શનનો એટલો બધો મહિમા. અને એ મહિમા કરવા યોગ્ય પણ છે. પણ ખરી રીતે તો શરીરનું સ્તવન છે, શરીરનું છે ને આત્માનું છે, ને આત્માનું છે ભાવાર્થ. અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે, અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રય જડની સ્તુતિનું શું ફળ છે, એવી નકામી સ્તુતિ શું કરવા કરવી જોઈએ? પૂતગળોની પ્રશંસા કરવાથી જો આત્માની સ્તુતિ ન થતી હોય તો એવી સ્તુતિ રચવાની, એવી સ્તુતિ બોલવાની શું જરૂર છે, શું કરવા કરવી જોઈએ? આમ કોઈ તર્ક કરે છે, તેનો ઉત્તર કે વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચય નહીં પ્રધાન કરીને અસત્યાર્થ કર્યો છે. વ્યવહારને વ્યવહારના સ્થાને પણ એનું કોઈ સ્થાન છે. શું એનું કોઈ સ્થાન નથી, એનું કોઈ મહત્વ નથી, ને એમને એમ ચાલે છે એવું નથી ચાલતો. વ્યવહારના સ્થાને વ્યવહારનું સ્થાન છે, નિશ્ચયની પ્રધાનતામાં એનો ભલે નિષેધ છે, એનું સ્થાન નથી, તો પણ વ્યવહારની પ્રધાનતામાં વ્યવહારનું સ્થાન છે. એવી રીતે સાવ અસત્યાર્થ કરીને ઉડાડવા જેવું નથી એમ કે છે. વળી આ સરસ વાત, જો આ વાત બહુ સરસ લીધી છે. ભાવાર્થમાં જયચંદજીએ પરમાર્થ કાઢ્યો છે, વ્યવહારમાંથી પરમાર્થ કાઢ્યો છે, એટલે વ્યવહારનું સ્થાન છે. સંસારી જીવ વ્યવહારી છે. જો વ્યવહાર સમૂળગો ઉડાડવામાં આવે તો કોઈ સંસારી પરમાર્થને પામે જ નહીં, એ વ્યવહાર થ્રુ જ પરમાર્થને પામે છે, એની ચેનલ જ એ છે. માટે વચ્ચેથી એ કડી કાઢી નાખવા જેવી નથી. વળી છદમસ્થને પોતાનો ને પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. કોઈ સંસારી જીવ, છદમસ્થ જીવ પારમા ગુણ સ્થાન સુધી પોતાનો આત્મા કે આમાં બીજા જીવનો આત્મા, સીધો આત્મા તો દેખાતો નથી. કોઈને આત્મા દેખાય છે? દેખાતો શરીર દેખાય છે. બધાને શું દેખાય છે? શરીર દેખાય છે. શરીર દેખાય છે એના માધ્યમથી જ વ્યવહાર કરવામાં આવે છે. તેની શાંતરૂપ મુદ્રા દેખીને પોતાનો પણ શાંત ભાવ થાય છે. શું છે? શરીરમાં ભગવાનની જે શરીર છે, તીર્થંકર દેવનું શરીર છે, એમાં શાંત મુદ્રા છે. એ શાંતરૂપ મુદ્રા દેખીને પોતાનો પણ શાંત ભાવ દેખાય છે. સીધો કોઈને શાંત ભાવ ન દેખાય એમ કે છે, કેમકે તો સાવજાયનો છે, આત્મા જ નથી દેખાતો, ક્યાંથી શાંત ભાવ દેખાવાનો? ભગવાનની શાંતિ જોઈને પોતાને આત્માની શાંતિ સમજવાનો એક આધાર મળે છે. ત્યાં વ્યવહાર એટલો આધારભૂત છે એમ જ એ વાત કૃપાલુદેવે 223 પત્રમાં લીધું છે કે આત્મા જે નિરંજન નિરાકાર છે એનું સીધું ધ્યાન સંભવિત નથી. એટલે પોતે સાવ જાયનો છે, આત્મા કેવો છે એ જ ખબર નથી. તો સાકાર જે છે એ સાકાર મૂર્તિનું ધ્યાન કરવામાં આવે છે, એના મારફત નિરાકારનું ધ્યાન થાય છે. પછી એમણે વાત તો સત્પુરુષ ઉપર લઈ ગયા છે. પછી છેલ્લે હા, વિધિની વાત વ્યવહારમાં, વિધિનો વિષય જ વ્યવહાર નહીં નો વિષય છે. જો તમે સમૂળગો ઉડાડો તો વિધિ ઉડી જશે. એ તો જેને ભ્રાંતિ થાય છે નિશ્ચયના વિષયમાં એમ જ કહેશે ને કે પર્યાયની વાત જ ન કરવી, કેમ કે વ્યવહાર નહીં નો વિષય. એની વાત ન જોઈ. એને નિશ્ચયની ખબર નથી ને વ્યવહારની ખબર, એને એકઈ ખબર નથી. તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે. મુનિઓ, જ્ઞાનીઓ, આચાર્યો પણ શરીરના આશ્રયે સ્તુતિ કરે છે. જો શરીર તો નજીક છે, એથી દૂર એમની વાણી છે. સમૂહ શરણમાં જિનેન્દ્ર તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. એમના આત્માને શરીર આકાશના એક ક્ષેત્રે છે, બાકી તો પોતપોતાના ક્ષેત્રમાં છે, પણ આકાશના એક ક્ષેત્ર છે એટલે વ્યવહારે એક ક્ષેત્ર છે. નિશ્ચય એ પોતપોતાના ક્ષેત્રમાં છે. વાણી સમૂહ શરણની અંદર ગુંજે છે. ઓમકાર નાદ, હોઠ હલતો નથી, કંઠ હલતો નથી, આંખનો મટકારો પણ થતો નથી. એ તો એમને પ્રતિમાની જેમ ધ્યાનમાં બિરાજે છે. ઓમકારના વાતાવરણમાં ગુંજવા માંડે છે એમના નિમિત્તે, એમના આત્માના નિમિત્તે જે વાણી ચાલુ થઈ એમાં એટલો બધો શાંતરસ ભીરો છે. અને એ આત્માના શાંતરસની એટલી બધી અભિવ્યક્તિ કરે છે કે ફટાફટ લોકોને આત્મશાંતિનો પરિણમન થવા માંડે છે. એટલે વાણીને પૂજ્ય કહી છે, એ વાણીને પણ પૂજ્ય કહી છે. વ્યવહારે જીનવાણી પણ પૂજ્ય છે, પણ એ પૂદગળાત્મક હોવાથી પૂદગળને પૂજ્ય ન પૂજાઈને એમ જો કરવામાં કહેવામાં આવે ને એમ કરવામાં આવે અને એ વચ્ચેનો વ્યવહાર સમૂળગો ઉડાડવામાં આવે અને એ વાણીનો અભાવ ગણવામાં આવે, નાશ કરવામાં આવે, તો કોને જ્ઞાન થઈ ગયો છે? જ્યારે કોઈ પણ આત્માને પોતાના આત્મા ઉપર ઉપકાર થયાનો અનુભવ થાય છે કે અરે હું દુઃખથી બચ્યો, મને મારા આત્માનું, મારી ઈચ્છાનું, મારી ભાવનાનું સુખ મને પ્રાપ્ત થયું અથવા પ્રાપ્ત થયાનો અવસર મળ્યો, એ જીવને કેટલી ઉપકાર બુદ્ધિ આવે છે એ તે પ્રકારના પોતાના આત્મા ઉપર ઉપકારના અનુભવ વિના સમજાય એવું નથી. જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થયો એને જ એ વાત સમજાય છે. સમુદ્રની મધ્યમાં મગરમચ્છના મોઢામાં સપડામાં હોય, અમથો તો બચે નહીં, પણ એમાં મગરે પકડ્યો હોય પછી તો કોઈ બચવાની આશા રહી જ નહીં ને. ત્યાંથી કોઈ છોડાવે ત્યારે તું કોણ છું ને કેવો છું ને કઈ નાતનો છું ને કઈ જાતનો છું ને કોનો દીકરો છું ને હે એ બધું પૂછવા બે હે નક્કી કોઈ ભગવાન આવ્યો મને બચાવવા. એ તો જેને મોત ભાળ્યું હોય એને જ સમજણ પડે એવું છે. એક કેન્સરથી બચેલા માણસે પોતાની કથની એવી રીતે લખી હતી કે મારું લીવર કેન્સર થયેલું, લીવર કેન્સર, ડોક્ટર હાથ ઊંચા કર્યા હતા, ભગવાનનું નામ લ્યો. બચવાની કોઈ સ્થિતિ છે જ નહીં તમારે. જેટલા દિવસ તમારા આયુષ ના હોય ભગવાનનું નામ લ્યો ઘરે બેઠા બેઠા. બાકી કેસ ખલાસ છે. એ માણસને હું શિવાંબુનો પ્રયોગથી એ માણસ બચી ગયેલો. એક્ઝેક્ટલી માણસે પોતાનું સરનામું બદનામું કાલબા દેવી રોડ ઉપરનું પોતાનું સરનામું લખીને પ્રસિદ્ધ કરેલું કાગળ છે પુસ્તકમાં, શિવાંબુના પુસ્તકમાં એ કાગળ પ્રસિદ્ધ થયું. બાપુજી આપ્યું તમને માણસ. એને પાડોશી શબ્દ ન વાપર્યો. એક દિવસ સવારના પોરમાં કોઈ દૈવી ફિરસ્તો મારા ઘરે આવ્યો. હું તો સામાન્ય માણસ પાડોશી, અને ખાલી સલાહ દેવા આવ્યો હતો કે તમે શિવાંબુ પીઓ. આમે બીજું તો કોઈ દુનિયામાં દવા છે નહીં કેન્સરની. એ માણસ બચી ગયો. 15 દી જીવે એમ ન હતો. એ 6 મહિને તો મોટો પઠ્ઠા જેવો થઈને ફરવા મીંડ્યો. અને જે ડાક્ટરે એને કીધું હતું, તાતાના નામ આપ્યું છે પ્રફુલભાઈનું, પાલનપુરના ડાક્ટર છે. હું તો મળી આવેલો છું ડાક્ટરને. એ પ્રફુલભાઈ પાસે હું ગયો, ડૉક્ટર પ્રફુલભાઈ પાસે. કેમ મને ઓળખો છો કે? એટલે એ થોડી વાત તો વિચારમાં પડી ગયા. કેમ કે આખું શરીર ફરી ગયું. ઓલું તો કેન્સરમાં હાવ ગળી ગયું હતું શરીર, એના બદલે આજે હૃષ્ટપુષ્ટ શરીર થયેલું. તમે કાંતિભાઈ તો નહીં ને ઓલા? તો કે હું કાંતિભાઈ છું. કાંતિભાઈનું ભૂત થઈને નથી આવ્યો. કેમ કે મરી ગયો એ માણસ તો ભૂત થઈને જ આવે. થોડો ફરીને આવેલો. તો હું કાંતિભાઈ છું, કાંતિભાઈનું ભૂત નથી. પછી વાત કરી કે હું આવી રીતે હાજર છું. કહેવાનો મતલબ શું છે? જે માણસે સલાહ આપી તે એને માણસ ન કીધો, એને કોઈ દૈવી ફિરસ્તો કીધો. એટલે એને ભગવાને મોકલેલો કોઈ માણસ છે. મોતમાંથી બચે એને ખબર પડે. એમ અનંત જન્મ મરણથી મુક્ત થવાનું કોઈ નિમિત્ત પડે છે ત્યારે એ વાણીને પણ એવી જ રીતે પૂજે છે જેવી રીતે એ ભગવાનને પૂજે છે. જેવી રીતે ભગવાનની પૂજા થાય છે એવી જ રીતે વાણીની, શાસ્ત્રની પૂજા એવી જ રીતે થાય છે. એટલો જ એનો વિનય થાય છે. તો કે એ તો પૂદગળ છે ને, તો કે એ ઉપકાર થયો એને સમજાયું છે. તને નહીં સમજાય, તને તર્ક ઉઠશે. આ તો પૂદગળ છે ને, પૂદગળને કાંઈ નમસ્કાર થાય, પૂદગળની કાંઈ પૂજા થાય તો કે તને નહીં સમજાય. એ જેના આત્મા ઉપર ઉપકાર થયો છે એને સમજાશે. એવું છે. એમ ભગવાનની શાંતરૂપ મુદ્રાને દેખીને પોતાને પણ શાંત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે. નાનીઓ મુનિઓ શરીરના આશ્રયે પણ ભગવાનની સ્તુતિ કરે છે. શરીરની હું એમની વાણીની સ્તુતિ કરે છે, એમની વાણીની પૂજા કરે છે. શરીરની પૂજા કરે એમાં હું વાણીની પૂજા કરે છે. હમણાં વિદ્વાનો બધા ફતવા કાઢે, ફોટાને પગે ન લગાય, આસનને પગે ન લગાય, મિથ્યાત્વ થઈ જાય. ભાઈ આ ઉપકાર થયો છે તને ખબર નથી. ઉપકાર કેવી રીતે થયો છે એ તને ખબર નથી. અને આસનને પગે લાગે. બેન્ચર દર્શન કરવા નીકળે તો પછી ગુરુદેવની રૂમમાં આવે તો ગુરુદેવના આસનને વંદન કરતા. ગુરુદેવ તો સ્વર્ગમાં બિરાજે, આસન અહીંયા પીડ્યું રહ્યું, આસનને વંદન કરતા. એને ઉપકાર થયો એને સમજાય એવું છે, બીજાને એ વાત સમજાય એવી નથી. એટલે વ્યવહાર, યથાર્થ વ્યવહારમાં અનુભવ ગર્ભિત છે. શું વાત આવી? યથાર્થ વ્યવહારમાં પોતાને ઉપકાર થયો એવો જે અનુભવ, એ અનુભવ એ વ્યવહાર કરાવે છે. ત્યાં પણ અનુભવ છે, અનુભવની પ્રધાનતા છે. એવી રીતે અનુભવ પ્રધાન, વ્યવહારનો વિષય પણ અનુભવ પ્રધાન છે. જો તે ગામ પૂરને ધન્ય છે, તે ધૂલીને પણ ધન્ય છે. તે મુનિના ચરણ જ્યાં પડે, વે ગુરુ કે ચરણ જ્યાં પડે, જગ મેં તીર્થો સોય. એમના ચરણ પડી તીર્થ છે. તે રજ મમાં મસ્તક ચઢો છે ને, તો છે નહીં, ગુરુની સ્તુતિ છે જ નહીં. એટલે ઉપકાર જાણીને શરીરના આશ્રય પણ સ્તુતિ કરે છે, તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. જો મને ઉપકાર લીધો કે ન લીધો, આ વ્યવહારમાં પરમાર્થ ક્યાં પૂરું શું સમાણો છે એ વાત લીધી છે. શું એવી શાંત મુદ્રા દેખીને અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, અંતર્જ્ઞાનમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે. જીન પ્રતિમા દેખીને કોઈને નિષ્ભાવ ભાષણ થાય છે, કોઈને સજીવન મૂર્તિ દેખીને ભાવ ભાષણ થાય છે. આત્મા તો દેખાતો નથી, પણ આત્મભાવને અભિવ્યક્તિનું વચ્ચે પૂદગળ પણ નિમિત્ત છે. અને જગતનો બધો વ્યવહાર એવી રીતે ચાલે છે. કોણ આત્માને જુએ છે? ચારો જોઈને ભાવ સમજાય છે. એક આંખ ફરે ત્યાં ખબર પડી જાય છે, અને આમ ભાવ થયો, અને આમ ભાવ થયો, અને આમ ભાવ થયો. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, સિવાય બીજો કોઈ માધ્યમ છે જ નહીં. થાય જ નહીં, તો સ્વાભાવિક છે. આખું બધું ફરી ગયું તો ફેરફાર થઈ જાય ને, બહુ મોટી વાત છે. તો વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. અને તેથી જ જીન પ્રતિમાની સ્થાપના છે, અને અકૃત્રિમ જીન પ્રતિમાઓ કુદરતે રાખી છે જગતમાં. અનાદિ અનંત અકૃત્રિમ જીન પ્રતિમાઓ ત્રણેય લોકની અંદર એક કુદરતની વ્યવસ્થા રહેલી છે. સ્વરૂપનો નિશ્ચય થવા અર્થે એવી કુદરતે વ્યવસ્થા રાખી છે. જુઓ તો ખરા, કોઈ બીજા દેવ દેવીઓની પ્રતિમા અકૃત્રિમ પ્રતિમા નથી, જીન પ્રતિમા સિવાય. કુદરતે વ્યવસ્થા રાખી છે, પછી ક્યાં સવાલ? કુદરત વિરુદ્ધ તો કઈ જઈ શકાય એવું છે, એવી વાત છે. એટલે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપિત કરવો તે સમ્યક છે. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપિત કરવો તે સમ્યક છે. નિશ્ચય તેને ઉથાપવો તે પણ સમ્યક્ત્વ છે, સ્થાપવો તે પણ સમ્યક્ત્વ છે, નિશ્ચયથી તેને ઉથાપવો તે પણ સમ્યક્ત્વ છે. એવી અગમ નિગમની વાતો છે. ભલભલા સમજ્યા નથી આ વાતને, શંકરાચાર્યજી વાત નથી સમજ્યા, બીજાને ક્યાં વાત? બહુ સૂક્ષ્મવાળા અસાધારણ વિદ્વાન. એક વખત જૈનોને ઊભા રાખી દે એવી વિદવત્તા, વાદ વિવાદને શાસ્ત્રાર્થ કરે છે. જૈન દર્શન નથી સમજ, કેમ કે આવી બધી વાતો છે. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપિત કરવો તે સમ્યક છે, અને નિશ્ચયથી તેને ઉત્થાપિત કરવો એ પણ સમ્યક છે. અગર એ જીન પ્રતિમા ઉથાપના કરવી, ફર તો જીન પ્રતિમા કે કોઈ જરૂરત નહીં રહી, જીનવાણી કી જરૂરત નહીં રહી, કોઈ બાત નહીં રહી, કોઈ વિધેય કા વિષય નહીં રહા. નવ તત્વ મેં સંવર નિદ્રા મોક્ષ નહીં રહા. પુણ્ય પાપ આશ્રવ બંધ કા તો ખેર બાત જાને દો, સંવર નિદ્રા મોક્ષ ભી વ્યવહાર હૈ. જો વ્યવહાર જીસ સ્થાનમાં હૈ ઉસ સ્થાનમાં ઉસકો સ્વીકાર કરના ચાહીએ, સ્થાપિત કરના ચાહીએ. વો યથાર્થ હૈ, વો સમ્યક હૈ. ऐसी बात है. उसको उत्थापित भी करना चाहिए. अगर अगर उसका उत्थापित नहीं करे तो त्रिकाली ध्रुव के प्रति प्रति कहां से जाएगा. जैसे हमने भगवान की प्रतिमा स्थापित कर दी, अब हम स्तुति कर तो सीढ़ी पेपर रखते हैं उठाते के लिए. क्यों रखा? उठाने के लिए. उठाना था तो रखा ही क्यों? उठाने के लिए बोला तो सही. ऐसे व्यवहार पेपर रखना भी है और उठाना भी है. यही पद्धति है, यथार्थ पद्धति वही है ऊपर उठने की. ऐसे ही होना चाहिए. બિના વ્યવહાર નિશ્ચિત પ્રાપ્ત કિસી કો હુઆ નહીં, તિન કાલમાં હોને વાલા હૈ નહીં. ઓર વ્યવહાર મેં રુક જાયેગા ઉસકો ભી નિશ્ચિત પ્રાપ્ત હોને વાલા નહીં હૈ. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા, નિમિત્તથી જ્ઞાન થાય નહીં અને નિમિત્ત વિના પણ જ્ઞાન થાય નહીં. નિમિત્તથી પોતાનું કાર્ય માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે, અને નિમિત્ત વિના કાર્ય થાય એમ માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. બેના માટે એક જ ક્લાસ છે એમ કદાચ. એટલે સ્પષ્ટ ગુરુદેવના વચનો, પ્રસિદ્ધ વચનો છે ગુરુદેવના. મર્મ સમજાવો જોઈએ કે એમાં મર્મ શું છે. ઉપરની વાતને હવે ગાથાથી કહીએ છે. જે ઉપર વાત કહી એ સંબંધમાં હવે ગાથા કહે છે. તમણ ઈચ્છે, તમણ ઈચ્છે ન જુજદી, ન શરીર ગુણાહી હોંતી કેવળીનો, કેવલી ગુણે થુણદી જો તો તત્સમ કેવળી થુણદી. નિશ્ચયથી યોગ્ય નથી. વ્યવહારથી તો કોઈ યોગ્ય જ છે, નિશ્ચયથી તો કોઈ યોગ્ય નથી. તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી. એ શરીરનું સ્તવન કર્યું કે નિશ્ચયમાં તો યોગ્ય નથી, કારણ કે શરીરના ગુણો કેવળીના ગુણો નથી. અને જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. એટલે ખરેખર કેવળીની સ્તુતિ કરે છે. એટલું સ્પષ્ટીકરણ આપ્યું છે, બહુ સ્પષ્ટીકરણ આપ્યું. જેમ ચાંદીનો ગુણ જે સફેદપણો, તેનો સુવર્ણમાં અભાવ છે. ચાંદીની સફેદાઈ એ સોનામાં નથી. માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. સફેદ સોનું એ ખરેખર એનું સાચું નામ નથી. શરીરના ગુણો તે કેવડીની સ્તુતિ કરે છે, પરમાથી કેવડીની સ્તુતિ કરે છે. સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે, તેમના નામથી સુવર્ણનું નામ થાય છે. એ તો દ્રષ્ટાંત. તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે, તેમનો તીર્થંકર કેવળી પુરુષમાં અભાવ છે. તો શરીરના જે રંગ છે, વર્ણ છે, એમાં કેવળી જે ભગવાનનો આત્મા છે એ તો અરૂપી છે, એમાં કોઈ રંગ નથી, એમાં એનો અભાવ છે. માટે નિશ્ચયથી શરીરના શુક્લ રક્તપણ વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન નથી થતું. નિશ્ચયથી નથી થતું, વ્યવહારથી થાય છે અને નિશ્ચયથી નથી થતું. તીર્થંકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થાય છે. એટલે આત્માનું સ્તવન આત્મગુણોથી થાય છે, નિશ્ચય એમ વાત છે. વ્યવહાર એ આમ વાત છે. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં છે. આત્મસિદ્ધિનું સ્પષ્ટીકરણ આપ્યું છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિ પામે ની સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં. એવી રીતે નિમિત્તનો નિષેધ કરે, નામ લઈને ખાલી એમ ન ચાલે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા છો, લક્ષમાં નિશ્ચય હોવું જોઈએ. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હોવો જ જોઈએ. ગુરુદેવ વ્યવહારની ગૌણતા નિશ્ચયની પ્રધાનતાથી વિશેષ પ્રકારે કરતા હતા. તો જે લોકોને પરિચય નહોતો, એવા લોકોની એવી છાપ થઈ ગઈ કે આ લોકો સૌંદર્યવાળા વ્યવહારને માનતા નથી. પછી ઉત્તર ગુજરાતના વિદ્વાન આવ્યા હતા. પછી બ્રહ્મચારીને અત્યારે તો કંઈક આગળ વધી જશે, કપિલ કોટડિયા સાથે આપણે અહીંયા થતો હતો, ઘોઘા દરવાજે રૂપમને સામે ભાડા ભાડાની રૂમમાં થતો હતો. સ્વાધ્યાયમાં આવ્યા ને બેઠા પછી મને કે થોડી તમારી સાથે બેસવું છે. મને તમે લોકો વ્યવહારને કેમ માનતા નથી? ખોટી વાત છે તમારી, તમારી છાપ ખોટી છે. અમે વ્યવહારને બહુ ચુસ્તપણે માનીએ છીએ. છાપ શું હતી કે તમે લોકો વ્યવહારને માનવું નહીં, અમે વ્યવહારને બહુ ચુસ્તપણે માનીએ છીએ. એનો તમને દાખલો આપો. કારણ કે તો મુનિ ભક્ત હતા સંપ્રદાયમાં, જો વર્તમાન મુનિઓ છે ને એનો વ્યવહાર બરાબર નથી તો તમે જાણો છો, એટલા માટે તમે વંદન કરતા નથી. તો અહીં અમારી વ્યવહાર ચુસ્તતા છે. હું તો ખડક થઈ ગયો. અમારી વ્યવહાર ચુસ્તતા છે એટલે અમે નથી માનતા. વ્યવહારમાં બહુ ચુસ્ત છે, વ્યવહારની ગડબડ અમે ન ચલાવી. વ્યવહારની ગડબડ વ્યવહારમાં ન ચાલે, બિલકુલ ન ચાલે. તમે એમ માનો કે અમે વ્યવહારને માનતા નથી, એવું નથી. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં બરાબર માનીએ છીએ અને વળગી રહીએ છીએ. ને એમાં બાંધછોડ કરતા નથી તમારી જેમ, તમે બાંધછોડ કરો છો માટે તમે વ્યવહાર બરાબર પાડતા નથી, અમારું તો એમ કેમ થઈ ગયું. પછી એક સમયસારની ગાથા કાઢી, મને કે અહીંયા સમયસારમાં આમ કીધું છે, જરાક આગળની ગાથા માખી ગયો. કોઈ ગાથા બતાવી કે યાદ નથી કઈ ગાથા બતાવી, પણ એને પોતાનો અભિપ્રાય દ્રઢ થાય એવી એક ગાથા કાઢી. એટલે હું મારો તો રેફરન્સ હું જોઈ લઉં આગળ પાછળ શું કહે છે. મેં આગળનું પાનું ફેર્યું ને જે ગાથા જોઈ મેં, હું જોતા બે તો જ કીધું કે જરાક આ ગાથા વાંચી, પછી આ ગાથા વાંચી છે ને, આપણે તો પહેલાં તો આ ગાથા વાંચવું વાંચવાની આવશે ને ક્રમમાં, પછી આ વંચાશે ને, હવે જોવો જોઈએ કેમ છે, તમારો અભિપ્રાય દ્રઢ થાય છે કે અમે કહીએ છીએ બરાબર છે એવું તમને લાગે. આચાર્યોએ ક્યાંય અસંદિગ્ધ રાખ્યું નથી, પછી બોલ્યા, આચાર્યોએ ક્યાંય અસંદિગ્ધ રાખ્યું નથી. આ તો કુંકુંદાચાર્ય છે, એ જે વિષય હાથમાં લઈએ કેટલો છણે છે, તારે પરથી જુઓ તો ખરા તમે, ક્યાંય ગડબડ નથી. અને અમે ઉપર ઉપરથી ક્યાંય સ્વાધ્યાય કરતા નથી, એક એક શબ્દ પાછળ એને માથું ફોડીએ છીએ, એક એક શબ્દને એક એક વાક્ય પાછળ એની ચર્ચા હાલે છે. અમારે ત્યાં થોડી નથી હાલતી, ખૂબ પિષ્ટ પૂંજણ આવે, એમ અંદરથી હાલી નથી જતા. એટલે અમારું કોઈ સ્વાધ્યાય ઉપર છલ્લો નથી, બરાબર છણાવટ કરીએ છીએ એક એક વાતને, અહીંયા આમ કેમ છે, અહીંયા આમ કેમ છે. હા સહજ જ છે, સહજ જ છે. જેમ અનાજ વાવો, સારી ક્વોલિટીનું બિયારણ હોય, બહુ સરસ ઉપર ડુંડો આવે બાજરાનું એક હાથનો, અંદરથી કિલો એક બાજરો નીકળે મોટો ટપોરા જેવો, હા મીઠો, એનું રાડું કેવું હોય, એક કિલો વજન ઝીલી કેવું હોય કે નહીં, એનું વાળું વાળું હાક ટટલી આંગળી જેવું ન હોય, એનું રાડું મોટું અંગૂઠા અંગૂઠાથી જાડું હોય, શેરડી જેવું પાતળી શેરડી આવે ને મહારાષ્ટ્રમાં એવું રાડું હોય, ત્યારે એના ઉપર એવું ડુંડું રહે. એમ જેનો નિશ્ચય બળવાન, એનો વ્યવહાર પણ બળવાન જ હોય, એ વચ્ચે આવ્યા વિના રહે નહીં, વચ્ચે એ આવ્યા વિના રહે જ નહીં. નહીં સમજમાં આવ્યા? જૈસે કે હું મોક્ષ માર્ગ મેં આત્મકલ્યાણ કરના, વો હમારા નિશ્ચય ધર્મ હૈ, તો એસે નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરને વાલે કો પુણ્યભાવ ભી ઉચ્ચ કોટી કા હોગા, ઉસકા પુણ્ય સાધારણ લોગો કા હોતા એસા નહીં હોગા, વો બીચ મેં આયે બિના રહેગા નહીં, સમ્યક દ્રષ્ટિ નીચે કે દેવલોક મેં નહીં જાતે, વૈમાનિક દેવ મેં નહીં જાતે. ક્યો? ક્યોંકિ ઇસકા વ્યવહાર કા સ્તર ભી ઊંચા હૈ, તો ઉસકા પુણ્ય ભી ઊંચા હૈ, और बीच में ऐसा हुए बिना रहेगा नहीं. तो ऐसे कोई धान अच्छा अच्छी क्वालिटी का धान पकता है तो उसका घास भी बलवान होता है, उसका घास की क्वालिटी भी बहुत बढ़िया होती है. लेकिन मनुष्य है वो धान खाता है, घास नहीं खाता है, ये तो पशु खाते हैं. धान घास कौन खाते हैं? पशु खाते हैं, मनुष्य तो धान खाते हैं. वैसे हम लोग तो निश्चय का आत्मा का आनंद का उपभोग करेंगे, पुण्य का उपभोग नहीं करेंगे, वो तो पशु के लिए है. पुण्य को भोगना वो तो घास है, वो तो पशु के लिए है. आत्मा की शांति और आनंद का अनुभव लेना वो आत्मा के लिए है, ऐसी बात है.
द्रव्य सकल नी सकल तता